તારીખ 31/5/1998 ના દિવસે એન્ટવર્પમાં થયેલ તત્વ ચર્ચા.
પરમાર્થે પ્રોફિટ દેખાય છે, સમજ પડે છે, પણ હજી એ જે ફાઇટિંગ કરવાની સ્ટેજ ટુ ઓવરકમ ધેટ, એ સ્ટેજ માં કેવી રીતે વધારે કરવું,
આ વિષય ઉપર કૃપાળુદેવ નો 569 નંબર નો પત્ર છે. સત્સંગ થી આત્મકલ્યાણ નો વિચાર ઉદ્ભવે છે. સંસારિક ભાવો અને સાંસારિક વિચારો તો અનાદિથી આપણને બધાને ચાલે છે, એનું ફળ સંસાર જ છે. બીજી બાજુ સંસારથી મુક્ત થવું અને આત્મકલ્યાણના ભાવો થવા એ સત્સંગથી ઘણું કરીને ઉત્પન્ન થાય છે. એવો જે વિચાર છે આત્મકલ્યાણનો, એ વિચાર બળ સાથે હોય તો એ કાર્યાન્વિત થાય છે. વિચાર હોવો અને વિચાર બળ હોવું બે જુદી જુદી વાત છે. વિચાર ઘણા ને થાય છે, વિચાર બળ નહીં હોવાથી એ વિચાર નિષ્ફળ પણ જાય છે. તો વિચારની સાથે વિચાર બળ હોવું જરૂરી છે, એ વિષય એમણે લીધો છે. અને એનું મુખ્ય સાધન તો સત્સંગ જ છે. અને વિચાર બળ નહીં હોવાનું કારણ, વિચાર થવા છતાં વિચાર બળ નહીં હોવાનું કારણ અસત્સંગ છે. અસત્સંગ અને અસત પ્રસંગ બે વાત લીધી છે. એટલે અસત્સંગ શું કે સત્સંગ સિવાયનો સંગ, એમાં રૂચવું, એમાં ગમવું, એમાં સારું લાગવું, તે અસત્સંગ છે. અને અસત પ્રસંગ એટલે કુટુંબિક લૌકિક પ્રસંગોની અંદર પણ પોતાને કરતાપણું થવું, ગમવાપણું થવું, પોતાપણું થવું, એને લઈને વિચાર બળ ઉત્પન્ન થતું નથી. એટલે એ વિચાર બળ મટવાને અર્થે અસત પ્રસંગ અને અસત્સંગ ઘટાડવા જોઈએ. એના માટે આરંભ પરિગ્રહ પણ ઘટાડવા જોઈએ, મટાડવા જોઈએ. એ ઉપદેશ કૃપાળદેવે 569 નંબરના પત્રમાં આપ્યો છે. વિચાર બળ થાય તો શું થાય કે વિચારનું અમલીકરણ થાય, તમે એને ફોલોઅપ કરી શકો. નહીંતર વિચાર આવે પણ તમારું કઈ કામ ન આવે, બીજી બાજુના વિચારો તમને ભાવો તમને ઘસડી જાય બીજી બાજુ. કેમ કે મુમુક્ષુની ભૂમિકામાં આવ્યા પછી બે બાજુના પરિણામ ચાલવાના, પૂર્વ ઉદયને કારણે સંસાર બાજુના પણ ભાવ થવાના અને સંસારથી મુક્ત થવા માટેની પણ ઈચ્છા થવાની. હવે જ્યારે બે બાજુના વિરુદ્ધ પરિણામો એક જ જીવને ઉત્પન્ન થાય ત્યારે જે બળવાન હોય એ જીતે. એટલે આત્મકલ્યાણનો જે વિચાર છે એ બળવાન હોય તો જ એ બાજુ તમે વધારે પ્રોગ્રેસ કરી શકો, નહીંતર તો એ પરિણામ પાછા છૂટી જવાના, મટી જવાના, અને પાછું પૂર્વવત પહેલાની જેમ પાછા સંસારિક પરિણામો ચાલવાના. હા, આત્મકલ્યાણની ભાવના બળવાન થવી જોઈએ, ભાવના બળવાન થવી. એના માટે જ્ઞાની જોઈએ, જ્ઞાની પુરુષનો સમાગમ જોઈએ. મિત્ર પોતાની મેળે ખબર ન પડે, અને મોટા ભાગે એ જ ભૂલ થાય છે કે પોતાની મેળે કરવા જાય છે, જીવ ભૂલે છે અને સફળ નિષ્ફળતા આવે છે. સર્વક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આ સિદ્ધાંતિક વાત છે. આત્મજ્ઞાન ઉત્પન્ન થાય તો સંસારના સર્વ દુઃખથી અને સર્વ ક્લેશથી જીવ છૂટી જાય, એ વાત નિસંશય છે, એમ નીચે પોતે લખે છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર એટલે આત્મકલ્યાણનો વિચાર અથવા આત્મકલ્યાણની ભાવના, તેના વિના કોઈને આત્મજ્ઞાન થાય નહીં. પહેલા આત્મજ્ઞાન થવાનો વિચાર અથવા આત્મજ્ઞાન ઉત્પન્ન થવા માટેની ભાવના જોઈએ. અને અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી. એટલે વિચાર ઘણા જીવોને આવે છે કે આપણે આત્મકલ્યાણ કરવું જોઈએ, કરી લેવું જોઈએ, પણ એનું બળ નથી હોતું. અને બળ નથી હોતું ત્યારે એ વિચારનો અમલ નથી થતો, એ વિચારની દિશામાં પ્રગતિ નથી થતી, અથવા પોતે કાંઈ પણ એ વિચારને ફોલોઅપ કરી શકતો નથી. અસત્સંગ અને અસત પ્રસંગથી જીવનો વિચાર બળ પ્રવર્તતું નથી. એટલે કોઈ પણ મુમુક્ષુને આત્મકલ્યાણનો વિચાર આવે અને એનું વિચાર બળ ન હોય તો એનું કારણ કૃપાળુ દેવે સ્પષ્ટ કર્યું અહીંયા, કે એનું કારણ અસત્સંગ અને અસત પ્રસંગો છે. આમાં કિંચિત માત્ર સંશય નથી. એટલે આ શંકા કરવા જેવો વિષય નથી, અથવા કોઈ પણ પોતાના અનુભવથી સમજી શકે એવી વાત છે. હવે આરંભ પરિગ્રહની વાત કરી છે. આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. અસત પ્રસંગો એટલે સત્સંગ સિવાયના જે પ્રસંગો છે, લૌકિક પ્રસંગો છે, બાહ્ય પ્રસંગો છે, એ આરંભ અને પરિગ્રહની વૃત્તિ ઓછી કરવાથી. આરંભ અને પરિગ્રહ એટલે સંયોગો જે છે એ તો પૂર્વ કર્મ અનુસાર હોય છે દરેકને. કેમ કે કોઈ બાળક હોય અને રાજાને ત્યાં જન્મે તો એમાં એને કાંઈ પરિગ્રહ કર્યો છે એમ ન કહેવાય. એટલે સંયોગો છે એ પરિગ્રહ નથી, પણ સંયોગો પ્રત્યેનું પોતાપણું, સંયોગો પ્રત્યેની સુખ બુદ્ધિ, આધાર બુદ્ધિ, એ પરિગ્રહ છે કે જેને કારણે જીવ પોતાનું મૂળ સ્વરૂપ ભૂલે છે. સિદ્ધાંતમાં આપણા જે આચાર્યો છે એમણે કહ્યું છે કે મૂર્છા પરિગ્રહ. પરિગ્રહ શું થાય? પરિગ્રહથી શું થાય છે? પરિગ્રહ એટલે સંયોગ નહીં, પરિગ્રહ એટલે સંપત્તિ એમ નહીં, પણ જેને જેમાં પોતાપણું કરીને જીવ પોતાના સ્વરૂપથી મૂર્છિત થાય છે. મૂર્છિત થાય છે એટલે પોતાના સ્વરૂપથી બેભાન પડે રહે છે. મૂર્છામાં શું થાય? બેભાનપણું થાય. કોઈ પણ માણસને મૂર્છા આવે તો ભાન ભૂલી જાય. એમ પોતાનું જે મૂળ આત્મ સ્વરૂપ છે એ વિષયમાં જીવ બેભાન ક્યારે છે? કે પર સંયોગોમાં પોતાપણું કરવાથી, સુખ બુદ્ધિ હોવાથી, આધાર બુદ્ધિ હોવાથી. આ પ્રકારે તો એનું અલ્પત્વ કરવાથી, એટલે એ વૃત્તિ મંદ પડવાથી, એ પરિણામો મંદ પડવાથી. સંયોગો સંયોગોને કારણે હોય છે, એ પૂર્વકર્મને કારણે હોય છે, એમાં કોઈનું ચાલતું નથી કાંઈ. વધારવું ઘટાડવું એ બધું પૂર્વ કર્મ આધીન છે, એમાં જીવના પરિણામો નું ચાલતું નથી કઈ. અલ્પપણું કરવું એટલે એનાથી જીવને સુખ નથી અને જીવને ખરેખર એનો આધાર પણ નથી. એમ અનંત કાળથી આ જીવ પરિભ્રમણ કરતો આવ્યો છે અને સંયોગો બદલતા આવ્યા છે. જો અમુક સંયોગોનો આધાર જ હોય ને, આધાર પણ હોય બધું, તો પરિસ્થિતિ એવી રહે નહીં. પણ પરિસ્થિતિ બદલે છે ને, પોતે તો જીવતો ને જીવતો રહે છે. માટે આધાર બુદ્ધિ છે એ કલ્પિત છે અથવા મિસકોન્સેપ્ટ છે. એવી રીતે સુખ બુદ્ધિનો પણ મિસકોન્સેપ્ટ છે એમ છે.
હેલો, હમણાં જ છે
આરંભ પરિગ્રહ નું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગ નું બળ ઘટે છે. એટલે શું થાય છે કે પછી કુટુંબના કે સમાજના જે પ્રસંગો છે ત્યાં જવાની વૃત્તિ ઘટી જાય છે. એનું જે પેલા બળ હતું એ બળ તૂટી જાય છે. કઈ નથી જવું, આપણે જઈને શું કામ છે, આપણું કઈ પ્રયોજન નથી એમાં. સત્સંગના આશ્રય છે અસત્સંગ નું બળ ઘટે છે. અને જેમ જેમ સત્સંગ વધે તેમ તેમ અસત્સંગ ની રુચિ પણ ઓછી થઈ જાય છે, ઘટી જાય છે. અસત્સંગ નું બળ ઘટવાથી આત્મકલ્યાણ નો વિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. એ બળવાન વિચાર થાય છે અથવા આત્મકલ્યાણ ની ભાવના બળવાન થાય છે. આત્મકલ્યાણ નો વિચાર બળવાન થવાથી આત્મજ્ઞાન થાય છે. કેમ કે એ વિચાર બળવાન થયા વિના કોઈને આત્મજ્ઞાન થાય નહીં. અને એ આત્મજ્ઞાન થી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખ થી રહિત એવો મોક્ષ પ્રાપ્ત થાય છે. એ વાત કેવળ સત્ય છે અને એ વાત કૃપાળુ દેવ પોતાના અનુભવથી કહે છે કે ચોક્કસ જેને આત્મજ્ઞાન થાય એને મોક્ષ થાય, અને મોક્ષ થાય એટલે સર્વ દુઃખ થી અને સર્વ ક્લેશ થી મુક્ત થાય, થાયને થાય છે. સર્વ પદાર્થ નું સ્વરૂપ જાણવાનો હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. એટલે સર્વ પદાર્થ જાણવા એટલે આપણે ધાર્મિક ક્ષેત્રમાં નવ પદાર્થ અથવા બધું જે કઈ જાણવાનો અભિપ્રાય રાખીએ છીએ એની પાછળ એક જ હેતુ હોવો જોઈએ કે મારે આત્મકલ્યાણ કરવું છે, આત્મજ્ઞાન કરવું છે. જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થ ના જ્ઞાન નું નિષ્ફળપણું છે. તો જેટલું જાણ્યું એ બધું નકામું છે. એમ તો શાસ્ત્રો વાંચીને કે પ્રવચનો સાંભળીને માણસ પોતાનું જ્ઞાન વધારે છે, પણ જો આત્મજ્ઞાન ન થાય તો એનું નિષ્ફળપણું છે, એનું કોઈ સફળપણું નથી. એટલે એ બધા પાછળ એક આત્મજ્ઞાન થવાનો અભિપ્રાય પહેલેથી જ હોવો જોઈએ. મિત્ર દ્વેષ બુદ્ધિ થી પણ થાય એમ નહી થવું જોઈએ. કોઈ કાર્ય જેમ રાગ થી ન થવું જોઈએ એમ કોઈ કાર્ય દ્વેષ થી પણ ન થવું જોઈએ. એના માટે સત્સંગ છે, એને લઈને આપણને ચારે બાજુથી ચારે પડખાથી એની સમજણ હોય છે. એટલે જ્ઞાનપૂર્વક વૈરાગ્ય હોય છે. ન ગમવાનું કારણ દ્વેષ પણ હોય અને વૈરાગ્ય પણ હોય. દ્વેષ જુદી વસ્તુ છે, વૈરાગ્ય જુદી વસ્તુ છે. અથવા વૈરાગ્યમાં પણ દ્વેષ ગર્ભિત વૈરાગ્ય હોય તો પણ બરાબર નથી. માન ગર્ભિત વૈરાગ્ય હોય તો પણ બરાબર નથી. લોભ ગર્ભિત વૈરાગ્ય હોય તો પણ બરાબર નથી. પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોવો જોઈએ તો એ બેલેન્સ બરાબર રહે છે, નહીતર બેલેન્સ બરાબર ન રહે. તેમ વિનો પ્રશ્ન હતો કે આપણા સંસારના કાર્યો અને આત્મકલ્યાણ બાજુના કાર્યો એ બાજુ ઘણીવાર ફ્રિક્શન ઊભું થાય છે. ઘર્ષણ અંદર ઉત્પન્ન થાય છે, આમ કરવું કે ન કરવું. અને કોઈ વાર આપણને એમ લાગે કે નથી કરવું તો પણ આપણે કરવું પડે છે અને કરીએ છીએ. આવું બધું બને છે તો એનું શું કરવું? તો એનું બેલેન્સ રહેવું જોઈએ. બેલેન્સિંગ જે પોઝિશન છે એ યથાર્થ છે. અનબેલેન્સ હોય તો કાં રાગથી અનબેલેન્સ થઈ જાય, કાં દ્વેષથી અનબેલેન્સ થઈ જાય. એટલે આમાં સમજણ અને જ્ઞાન એ મુખ્ય કામ કરે છે બેલેન્સ રહેવામાં. શું યથાર્થ પ્રકારે આ વિષયમાં પ્રવેશ કરીને આગળ વધવામાં આવે તો બરાબર સમજણ પડે છે. આત્મ સંતુલન ઉપર એક આર્ટિકલ લખાયેલો છે, તત્વાનુશીલન જે પુસ્તક આપ્યું છે અહીંથી, એમાં આત્મ સંતુલન ઉપર એક લખેલો છે. બેલેન્સિંગ કેવી રીતે એ છે, કોઈ પણ પ્રસંગોમાં, કોઈ પણ ભાવોમાં, કોઈ પણ સ્ટેજમાં કેવી રીતે બેલેન્સ રહે. અથવા બીજી ભાષામાં કહીએ તો યથાર્થતા. કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ કાર્ય હોય, એને તમે રાઈટ જજમેન્ટ કરી શકો, બરાબર જજમેન્ટ એનું લઈ શકો, બેલેન્સ ગુમાવ્યા વગર જજમેન્ટ લઈ શકો કે કેવી રીતે પરિસ્થિતિ ઊભી થાય, એના માટે આત્માને કેવી રીતે કેળવવો, એ વિષય ઉપર એક આખો આર્ટિકલ છે. આપણે યથાર્થ રહેવું જોઈએ. આમ તો સત્સંગ વગર પોતાની મેળે દરેક શરૂઆતની ભૂમિકામાં ન સમજાય, આગળ તો પોતાને ખ્યાલ આવી જાય છે, શરૂઆતમાં એ ખ્યાલ ન આવે. હા, અભિપ્રાય જો પકડતા આવડે, આશય પકડતા આવડે તો તરત ખ્યાલ આવે છે. એટલું જો આપણો થિંકિંગ હોય ઊંડું કે આપણે આપણો અભિપ્રાય ને આશયને પકડી શકીએ તો બરાબર યથાર્થ
આવે
છે. તો સત્સંગ વધુ મળે એવો પ્રયાસ કરવો. હા, ભાવમાં એવું છે કે સત્સંગ મળવો એ એક પૂર્વ પુણ્યને આધીન છે, અને જે સંચિત પૂર્વ પાપ છે એ ભાવોથી બદલી એમાં ફેરફાર પણ થઈ શકે છે. શું? જેમ કે આપણે એમ કહે છે ભાઈ કર્મરેખા છે એ ફિક્સ છે, પણ કર્મરેખા સાંસારિક પુરુષાર્થથી, લૌકિક પુરુષાર્થથી નથી બદલી શકાતી, પણ આત્મકલ્યાણની ભાવનાથી એને પણ બદલી શકાય છે, આત્મકલ્યાણના પુરુષાર્થથી એને પણ બદલી શકાય છે, પણ એમાં તીવ્રતા અને ઉગ્રતા આપવી જોઈએ. સામાન્ય ભાવનાથી ને સામાન્ય વિચારથી એવા ફેરફારો સંભવિત નથી, પણ એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર કોઈ જાય તો એ ફેરફાર થાય છે. કેમ કે એક સિદ્ધાંત એવો છે કે આત્મકલ્યાણની બળવાન ભાવના, પ્રબળ ભાવના સાથે કુદરત બંધાયેલી છે, અથવા કુદરત એ પરિસ્થિતિ બદલી નાખે છે. ભાવના તીવ્ર જોઈએ, અને એ તીવ્ર ભાવના એટલે સરવાર પણ બુદ્ધિ, એ ગમે તે થઈ જાય. એના ઉપર કૃપાળુદેવે 609 નંબરનો પત્ર લખ્યો છે કે જો સત્સંગ સરવાર પણ બુદ્ધિથી ઉપાસવામાં આવે તો અવશ્ય સફળ થાય થાય ને થાય છે. જો એ પ્રકારની તીવ્ર ભાવના ન હોય તો એ ભાવના અનુસાર પરિસ્થિતિ ન પણ મળે. એક દાખલો લઈએ આપણે કે પાણી એવી ચીજ છે કે જેની બહુ કિંમત નથી સંસારમાં, પણ એના વગર જીવી ન શકે કોઈ, પાણી ન મળે તો મરી જાય. અને એ દ્રષ્ટિએ પાણીની બહુ મોટી કિંમત છે, ન મળતું હોય ત્યારે, મળતું હોય ત્યારે ગમે એટલું ઢોળી નાખો તમે. શું? હવે એ પાણી ન મળે એવી પરિસ્થિતિમાં પાણી મેળવવા માટેના વિચારો કેટલા પ્રબળ થાય, એનો પ્રયત્ન કેટલો પ્રબળ થાય, કેમ કે એના વગર ચાલશે નહીં, એવો એક અભિપ્રાય છે. એ બળ, એ બળવાન વિચારો, એ બળવાન પ્રયત્ન પાછળ શું હોય છે, અભિપ્રાયમાં શું હોય છે કે નહીં ચાલે, જીવી જ નહીં શકાય, પાણી વિના નહીં જીવી શકાય. તો આપણે ગમે તેમ કરીને પાણી મેળવવાનો જ પ્રયત્ન કરીએ, અને ન મળે તો એ પાણી મેળવવાનો પ્રયત્ન છોડી ન દઈએ. આપણે એની એનો પ્રકાર અથવા ક્વોલિટી કેવી હોય છે એ પ્રયત્નને, કે પાણી ન મળે તો પણ આપણે છોડી ન દઈએ પ્રયત્ન. ન મળે તો ગમે તેમ કરીને જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મેળવવાનો પ્રયત્ન આપણે કર્યા જ કરીએ. એવું જો આની અંદર હોય તો કે મને નહીં ચાલે, મારું આત્મકલ્યાણ નહીં થાય, તો આ સંસારના એવા એવા દુઃખોમાં હું સપડાઈશ, એવા એવા દુઃખો ભોગવવા પડશે કે જેનો વિચાર કરતાં પણ કંપારી આવે, વિચારી ન શકાય, જોઈ ન શકાય, એ ભોગવવાનો વારો આવશે. એટલે ન જ ચાલે મારે એના વગર, એવું જ્યારે સમજાય છે ત્યારે એ જીવ એના માટે સતત આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી પ્રયત્નવાન રહે છે. એવા પ્રયત્નવાન જીવને આત્મજ્ઞાન થાય એવી પરિસ્થિતિ થાય છે. કેમ કે જગતની અંદર આત્મજ્ઞાન થવાના નિમિત્તો રહેલા છે, છઠ્ઠા આરા પહેલા પંચમ આરામાં એ નિમિત્તો રહેલા છે. પંચમ આરામાં ધર્મ છે અને ધર્મ કરી શકાય એવી પરિસ્થિતિ છે, પણ જીવ એના માટે પ્રયત્ન જોઈએ તો જ એને ખબર પડે, એને નહીતર ન પડે. આપણે માનો કે અહીંયા પરદેશ આવ્યા છીએ તો આપણે જરૂરત માટે આવ્યા છીએ, જરૂરત માટે અહીંયા રહીએ છીએ. પછી અહીંયા કંઈ આપણા દેશ જેવી બધી પરિસ્થિતિ નથી તો આપણે એ પરિસ્થિતિને અનુકૂળ આપણું જીવન થોડું ગોઠવી લઈએ છીએ. ઇન્ડિયાની જેમ અહીંયા નથી રહેતા, નથી જીવતા, અહીંયા અહીંની રીતે આપણે અહીંની સ્ટાઇલથી રહેવું પડે, જીવવું પડે, આ બધી પરિસ્થિતિ છે. શું કરવા, આપણા બધા સગા સંબંધીઓ સ્નેહીઓ જેને આપણો દેશ કહીએ, આપણું વતન કહીએ, બધું તો ત્યાં છે. શા માટે કે આપણને આપણી જરૂરિયાત છે માટે આપણે અહીંયા રહીએ છીએ. એમ જરૂરિયાત માટે આપણે ફેરફાર કર્યો કે ન કર્યો, એમ આત્મજ્ઞાનની જરૂર પડે, સત્સંગની જરૂર પડે ત્યારે એને અંગેના ફેરફારો પણ જીવ કરી જ લે છે. એ રીતે પ્રયત્ન કરે છે ને એ ફેરફારો પોતે કરે છે, ન થઈ શકે છે, પણ બળવાન વિચાર જોઈએ. હા, અભિપ્રાય જોઈએ, જરૂરિયાત સમજાયેલી હોવી જોઈએ. કેમ કે આપણું આયુષ કેટલું છે, 150 વર્ષનું, એ પણ અનિશ્ચિત છે, નિશ્ચિત નથી. ક્યારે કોનું આયુષ પૂરું થાય છે એનો કોઈ નિયમ જ નથી. બાળપણથી માંડીને કોઈ પણ ઉંમરમાં કોઈ પણ જીવ, કોઈ પણ મનુષ્ય પોતાનું આયુષ પૂરું કરી અને પૂર્વકર્મ અનુસાર બીજી ગતિમાં ચાલ્યો જાય છે. નજર સામે આપણે જોઈએ છીએ એ પરિસ્થિતિમાં આપણે આપણો વિચાર કરી લેવો જોઈએ કે આપણું શું, ત્યાર પછી આપણે આપણા કોઈ તૈયારી કરી છે કે નહીં, મૃત્યુ પછીના આપણે આપણા અસ્તિત્વમાં આપણે સુખી રહીએ એના માટે આપણે શું વિચાર્યું છે, શું કર્યું છે, શું પ્લાનિંગ છે આપણું અને શું તૈયારીઓ છે. આપણે અહીંથી 2-3 દિવસ જવું હોય બહાર તો પણ આપણે એને લઈને 2-3 દિવસ માટેની પૂરી તૈયારી કરી લઈએ છીએ. સવાર પડશે તારે આ ચીજ જોશે, બપોરે આ ચીજ જોશે, સાંજના આ જોશે, રાત્રે સુવા માટે સગવડ જોશે, રહેવા માટે સગવડ જોશે, બધી વ્યવસ્થા વિચારી લઈએ છીએ. અને એવી જ રીતે આપણે આપણા 150 વર્ષના જીવન માટે પણ વિચારી લઈએ છીએ કે આપણે આટલી સંપત્તિ હોવી જોઈએ, આટલી જરૂરિયાત હોવી જોઈએ, આટલું આ હોવું જોઈએ, આટલું આ હોવું જોઈએ, પણ ત્યાર પછીનું શું. આ વિષય થોડું દીર્ઘ દ્રષ્ટિનો છે. ટૂંકી દ્રષ્ટિવાળા માણસ 150 વર્ષનું જ વિચારે છે, લાંબી દ્રષ્ટિવાળા માણસ ત્યાર પછી ગમે એટલો કાળ પોતે રહેવાનો છે અને એ કેવી રીતે રહેશે એની વ્યવસ્થાનો વિચાર કરે છે, એને સમજવાનો વિચાર કરે છે અને એને ઠીક કરવાનો પણ વિચાર કરે છે. વાત એટલી છે. હા, અનાર્ય ભૂમિ તો આ બધી તો આમ તો આર્ય ભૂમિ છે, પણ અનાર્ય જેવી થઈ ગઈ છે અત્યારે. અને હિન્દુસ્તાનમાં એને હવા દિવસે દિવસે વધતી જાય છે, પહોંચતી જાય છે. હા, પણ છે હજી આર્યભૂમિ આ. અનારી ભૂમિની અંદર તો શું છે કે કોઈ પણ જાતનો ઉત્તમ વિચાર જ ના આવે. આપણે અહીંયા આવ્યા છીએ પણ આપણને વિચાર તો આવે છે કે કઈ આત્મકલ્યાણ કરવું જોઈએ, એ દિશામાં વિચારવું જોઈએ, શક્ય હોય એટલું આપણાથી કરી લેવું જોઈએ, એમ કઈક જે વિચાર આવે છે એટલી ઉત્તમ આર્ય એટલે ઉત્તમ એટલા ઉત્તમ વિચારો છે. અનાર્યમાં તો એ વિચાર જ ન આવે અને એ કાર્ય પણ ન થાય. પણ એ ભૂમિ અહીંયા નથી, આજી બધી આર્ય ભૂમિ છે. આપણા શાસ્ત્ર પ્રમાણે આર્યખંડ નો જ એક ટુકડો છે, જે છ ખંડ હોય છે ચક્રવર્તી ને, એમાં અનાર્યખંડ પણ હોય છે અને આર્યખંડ પણ હોય છે. એમાં આર્યખંડ નો જ વિભાગ છે, આપણી પૃથ્વી છે એ બધો આર્યખંડ નો વિભાગ છે. પણ મોટા ભાગના માણસો અનાર્ય જેવા થઈ ગયા છે કે જેને કાંઈ ખાવું પીવા સિવાય બીજો કાંઈ વિચાર નથી આવતો, અને એના માટે તે ગમે તે કરવા તૈયાર હોય છે. અને દુનિયાની દોડ જોતા એવું છે પણ ખરું કે વિચાર જ નથી કરતા. અહીંયા અમે જોઈએ છીએ ખાસ કરીને આપણને છે લોકો, તો એ લોકોને કાંઈ વિચાર જ નથી હોતો કે હું સારી રીતે જીવવું, જેને સુખના સાધનો કહેવાય છે, સુખના એ કેમ આપણા વધારે પ્રાપ્ત કરવા, એને કેમ જાળવવા મેળવવા, એટલો જ વિચાર હોય છે, એ સિવાય બીજો વિચાર નથી હોતો. એટલે વ્યવહાર સમય દર્શન માં શું છે, સત્પુરુષ ની ઓળખાણ. જો સત્પુરુષ ની ઓળખાણ થાય તો એ પહેલું સમ્યક દર્શન છે, 751 પત્રમાં એમણે કહ્યું પ્રમાણે. અને એ જીવના પરિણામ જે એમણે પહેલી પંક્તિ પહેલી લીટીમાં લખ્યા છે એ પ્રમાણે છે કે એમના શબ્દોમાં લઈએ, આત્મસિદ્ધિમાં કહેલા સંકેતના પ્રકારનો વિશેષ અર્થ જાણવાની જિજ્ઞાસાનો કાગળ મળ્યો છે. સૌભાગભાઈને પત્ર લખે છે, આત્મસિદ્ધિમાં ત્રણ પ્રકારના સંકેત ઉપદેશ્યા છે. આપ્ત પુરુષના વચનની પ્રતીતિ, પહેલો વચન પ્રતીતિ એટલે એમનામાં વિશ્વાસ, એ કહે છે પરમ સત્ય છે. સત્પુરુષ, જ્ઞાની પુરુષ, આપ્ત પુરુષ શબ્દ એટલે જેના ઉપર વિશ્વાસ મૂકી શકાય, વિશ્વસનીય વ્યક્તિ એને આપ્ત પુરુષ કહે છે. એ ત્રણ છે, એક સર્વજ્ઞ જિનેન્દ્ર પરમાત્મા, પણ અત્યારે એ સાક્ષાત મળવાનો કોઈ પ્રસંગ નથી, 2500 વર્ષ પહેલા એ જમાનો એ કાળ પૂરો થઈ ગયો, હવે કોઈ જિનેન્દ્ર કેવળી અત્યારે થઈ શકે નહીં. બીજા છે નિર્ગ્રંથ ગુરુ, છઠ્ઠે સાતમા ગુણ સ્થાને સર્વ પ્રકારના સંગથી રહિત થયેલા અથવા નિષ્પરિગ રહિત થયેલા એવા જે સાધુ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ છે એ પણ આપ્ત પુરુષ છે. અને ગ્રહસ્થ હોય કે ગમે તે પૂર્વકર્મ અનુસાર પરિસ્થિતિમાં હોય પણ આત્મજ્ઞાન સહિત હોય, સ્વાનુભવ આત્માનો અનુભવ જેને હોય એ આપ્ત પુરુષ છે. એ ત્રણેયમાં વિશ્વાસ એટલા માટે મૂકી શકાય કે એ ત્રણેય આત્મકલ્યાણની વાત એક સરખી કરે છે, અથવા આત્મકલ્યાણ કરવાનો રસ્તો એનો ઉપાય એક સરખો બતાવે છે, એટલે ત્રણેયની વાત એક હોવાથી તે આપ્ત પુરુષ છે. એમની વચનની પ્રતીતિ એટલે ખાતરી, વિશ્વાસ કે નક્કી મારા આત્મકલ્યાણની વાત કરે છે, એ સિવાય બીજી કોઈ વાત કરતા નથી, એટલે બીજી શંકા પણ ન પડે એમની વાતમાં. આજ્ઞાની અપૂર્વ રુચિ, હવે જે મારા માટે કહે તે મારે કરવું જ, કોઈ પણ ભોગે કરવું જ, એવી રુચિ, એ આજ્ઞાની એવી રુચિ, અપૂર્વ રુચિ, કોઈ પણ ભોગે કરવાની રુચિ. અને સ્વચ્છંદ નિરોધપણે આપતો પુરુષની ભક્તિ અને એમના પ્રત્યેનું બહુમાન, એમના પ્રત્યેની ઉપકાર બુદ્ધિ. ઉપકાર બુદ્ધિ કેવી રીતે આવે? આપણે ત્રણેક દિવસ પહેલા સત્સંગમાં બેઠા ત્યારે વાત કરી હતી કે કોઈ આપણને મૃત્યુના મુખમાંથી બચાવે તો આપણે આશા છોડી દીધી હોય કે બચી શકાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી. એવી પરિસ્થિતિમાંથી કોઈ આપણને બચાવી લઈએ ત્યારે એના ઉપર કેટલો ઉપકાર આપણે થાય. કોઈ મુશ્કેલીમાંથી બચાવે તો આપણે ભલે અજાણ્યો માણસ હોય તો એના પ્રત્યે ઉપકાર બુદ્ધિ આપણને આવે છે. ભાઈ તમારો આભાર માનીએ તો ઓછો છે, તમને કાંઈ ઓળખાણ નહોતી તોય તમે અમને આટલું બધું મદદ કરી. તો જે મૃત્યુમાંથી બચાવે અથવા અનંત જન્મ મરણથી બચાવે એવા જે આપતો પુરુષ, એના પ્રત્યે ઉપકાર બુદ્ધિ પણ અપાર આવે છે. કેમ કે લાભ પણ કેટલો થયો કે અનંત જન્મ મરણથી બચવું એવો લાભ જે છે એનો પણ કોઈ સીમા નથી. કેમ કે અનંત દુઃખમાંથી બચ્યો તો એની સીમા નથી એટલો લાભ થયો. તો એની સામે ઉપકાર બુદ્ધિમાં પણ સીમા નથી એટલી ઉપકાર બુદ્ધિ આવે. એને આપતો પુરુષની ભક્તિ કહે છે. સ્વચ્છંદ નિરોધ એટલે શું? કે જેમાં કોઈ પણ પ્રકારનો બીજો વિકલ્પ આવે તો દર્શન મો ગળી જાય છે એટલે આત્મ સ્વરૂપને ઓળખવાને પાત્ર થાય છે. જ્યારે આત્મ સ્વરૂપને ઓળખે છે પાત્રતાવશ ત્યારે એને આત્મજ્ઞાન થવાની યોગ્યતા ઉત્પન્ન થઈ જાય છે. અને આત્મજ્ઞાન થાય છે ત્યારે અનંત જન્મ મરણનો નાશ થવાની ચોક્કસ ખાતરીબંધ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે એ જીવને હવે અનંત જન્મ મરણ નથી થવાના, અલ્પકાળમાં એ મોક્ષ પ્રાપ્ત કરશે. એટલે પહેલું સંકેત બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત ત્રીજા સંકેતનું કારણ છે. એ ત્રીજું સંકેત છે એ નિર્વિકલ્પ પરમાર્થ આત્મ સ્વરૂપનો અનુભવ છે, તે ત્રીજું સંકેત છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. સર્વજ્ઞ વિતરાગ જીનેન્દ્ર થયા એમણે દિવ્ય ધ્વનિમાં આ ત્રણેય સંકેતને માન્ય કર્યા છે એટલે એપ્રૂવ કર્યા છે, રેકોગ્નાઇઝ કરેલા છે. ત્રણેય સંકેત ઉપાસવા યોગ્ય છે એટલે ત્રણેય સંકેત પ્રાપ્ત કરવા યોગ્ય છે, સત્કાર કરવા યોગ્ય છે. એટલે આ ત્રણ સંકેતમાં કોઈ જીવ આવ્યો હોય તો એનો આદર કરવો, એનો વિનય કરવો, સત્કાર કરવા યોગ્ય છે. અને ત્રણેય સંકેત ભક્તિ કરવા યોગ્ય છે, ત્રણેય સંકેત પ્રત્યે બહુમાન થવા યોગ્ય છે. એ વાત એમણે 751 પત્રમાં કરી છે. એની મુક્તિ થાય થાય ને થાય છે. એટલે શું છે કે પેલા સંકેત ના ગર્ભમાં બીજું સંકેત છે, જન્મ થવામાં ટાઈમ લાગે છે. બીજા સંકેત ના ગર્ભમાં ત્રીજું સંકેત છે, એને બહુ ટાઈમ ઓછો હોય છે, એને મેક્સિમમ પીરિયડ 6 મહિના લીધો છે. પહેલા ને બીજા વચ્ચે ગમે એટલો સમય જાય. બીજા ને ત્રીજામાં આયુષ્ય પૂરું ન થાય અથવા આયુષ ચાલુ રહીએ તો 6 મહિનામાં થઈ જાય ત્રીજું સંકેત. અને જો આયુષ્ય પૂરું થઈ જાય તો પણ એને બીજા સંકેત વખતે આત્મ સ્વભાવના સંસ્કાર પડી ગયા હોવાથી એ સંસ્કારના બળે કોઈ પણ ગુરુ અથવા સત્પુરુષના સંયોગ વિના પણ કોઈ એવું નિમિત્ત મળે એને અને એને ત્રીજું સંકેત પ્રાપ્ત થઈ જાય છે. નહીતર તો જ્ઞાની જોઈએ જ આમાં.
પહેલું પણ ઘરમાં તો આવી જ ગયું છે.
હા લિંક છે કે કૃપાળુ દેવે પરમાર્થ સમ્યક દર્શન ની લિંક જોડી દીધી છે અને એકદમ શોર્ટકટ બતાવી દીધો છે કે જો કોઈને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો આ એકદમ શોર્ટેસ્ટ શોર્ટકટ છે. એટલી વાત સ્પષ્ટ કરી છે. એવી લાઈન દોરી બીજા કોઈ શાસ્ત્રોમાં સ્પષ્ટ નથી મળતી. એમણે આત્મસિદ્ધિમાં ગર્ભિતપણે કહી છે, ખુલ્લી નથી કહી. જો ખુલ્લી કહી હોય તો બધાને ખબર પડે, પણ એમણે 751 માં એ પરિસ્થિતિ ખુલ્લી કરી છે. અત્યારે ક્ષાયિક સમ્યક દર્શન થતું નથી કોઈને. ક્ષાયિક સમ્યક દર્શન થવાનો એક સિદ્ધાંત એવો છે કે કેવળી કે શ્રુત કેવળીના પાદમૂળમાં એટલે ચરણ કમળમાં હોય એને થાય. તો અત્યારે કોઈ કેવળ જ્ઞાની પુરુષ નથી, તીર્થંકર પુરુષ તો નથી, પણ કેવળ જ્ઞાની પણ ન થઈ શકે. એટલે અહીંયા અત્યારે કોઈને ક્ષાયિક સમ્યક દર્શન થતું નથી. ઉપશમ થઈને ક્ષોપશમમાં રહીએ છે. અહીંથી દેવલોકમાં જાય તો પણ કરોડો અબજો વર્ષનું ત્યાં આયુષ હોય છે, સાગરોપમનું આયુષ હોય છે. ત્યાં પણ કેવળ જ્ઞાનીઓ નો નિવાસ છે ત્યાં એને ક્ષાયિક સમ્યક દર્શન થાય. ક્ષાયિક સમ્યક દર્શન થાય પછી 8મા ગુણ સ્થાન થી શ્રેણી માંડે કેવળ જ્ઞાન થવા માટે. હા, એમ ક્ષાયિક જેવું તો હતું જ, ક્ષાયિક અથવા એ સંબંધી થોડોક વિવાદ ચાલેલો. વિવાદ એવો ચાલેલો છે કે ક્ષાયિક સમ્યક દર્શન આ કાળમાં ન હોય એમ જિનાગમ કહે છે. તો કૃપાળુદેવના જે વખતે ભક્તો હતા એ સંપ્રદાયના સાધુ પાસે પણ જાય ઉપાશ્રયની અંદર, તો પછી બધી ચર્ચા ચાલે. ત્યારે સાધુ લોકો તો કહ્યું, ભાઈ અત્યારે તો આપણો જિનાગમ ના પાડે છે, માટે તમે જેને ક્ષાયિક સમ્યક દર્શન સમજો છો એમાં તમારી ભૂલ છે. એટલે લોકોને અવિશ્વાસ ઉભો થાય કે આપણે તો ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ માનીએ છીએ એમને, અને આ તો આપણા સાધુ ના પાડે છે અને આગમની સાક્ષી મૂકે છે. એટલે પછી થોડો વિચારોની અંદર અનબેલેન્સ ઉભું થાય કે આમનું શું કરવું, આનું શું કરવું. એ સંબંધીમાં પત્ર વ્યવહાર ચાલ્યો છે કૃપાળુદેવ સાથે. તો કૃપાળુદેવ કહ્યું કે ભલે અત્યારે એમ કહ્યું હોય કે જિનાગમમાં ક્ષાયિક સંકિત નથી, પણ ક્ષાયિક સંકિત વાળાને વધુમાં વધુ તો 3 ભવ લાગવાના, ઓછામાં ઓછું તે ભવે જાય, પણ વધુમાં વધુ 3 ભવ લાગી શકે છે. તો અમને તો 3 ભવ નથી થવાના. અમારું જ્ઞાન અને અમારું પરિણમન એમ બોલે છે કે અમને તો 3 ભવ નથી થવાના, તો પછી અમે તો ક્ષાયિક કરતા આગળ છે એમ સમજી લ્યો ને તમે. હવે માથાકૂટમાં શું કરવા ઉતરો છે? પ્રત્યક્ષ વત ઉપદેશ તો અમે અંગીકાર કર્યો જ ને. પ્રત્યક્ષમાં શું છે કે અસર વધારે થાય. તમે ટેપ સાંભળો કોઈ પણ વ્યક્તિને અને એને પ્રત્યક્ષ સાંભળો, એમાં ઘણો ફરક પડે છે. જેમ તમે ક્રિકેટની મેચ ટીવી ઉપર જોવો ને તમે સારજા જોવા જાઓ તો કેટલો બધો પરિણામમાં ફરક પડે છે. આમાં તો તમને 8 એંગલથી બતાવે પણ ખરા, ત્યાં તો તમે જે એક એંગલ ઉપર બેઠો હોય ત્યાંથી જોવા મળે, તોય તમારા પરિણામમાં અસર પ્રત્યક્ષને જ વધારે થાય. પ્રત્યક્ષ પ્રસંગ છે એ વધુ અસર ઉપજાવવા માટે બળવાનમાં બળવાન કારણ છે, એનું કોઈ ઓલ્ટરનેટિવ જ નથી પ્રત્યક્ષનો. કેમ કે કોઈ માણસને તમે મરતો જુઓ, ભલે અજાણ્યો હોય, કોઈ કોઈનું ખૂન કરતો હોય કે મરી જતો હોય, અને તમે એનો પિક્ચર જુઓ કે એનો ફોટો જુઓ કે એની ફિલ્મ જુઓ, કેટલો બધો ફરક પડે છે. તમે જો નજરે પ્રત્યક્ષ જોયો હોય તો અસર જાય જ નહીં તમારા, પરિણામ માંથી અસર જવી મુશ્કેલ પડે એટલી બધી અસર આવે. અને પ્રત્યક્ષ તમે છાપામાં ફોટા 8 જોવો તો તમને એની અસર ન આવે, ઘડીકમાં ભૂલી જાઓ તમે એક્સિડન્ટ ને, નજરે એક્સિડન્ટ જોયો હોય તો. એમ પ્રત્યક્ષ ની અસર બહુ છે. હવે જો પ્રત્યક્ષ સદગુરુ ન હોય અને જાતિ સ્મરણ જ્ઞાન થી પૂર્વ હોય તો એમણે પ્રત્યક્ષમાં જે અસર દીધી એ અસર અત્યારે ચાલુ રાખી છે પ્રત્યક્ષવત. એટલે ઉપદેશ ની અસર પ્રત્યક્ષવત લેવી.
હા,
એવું બને છે, પણ એવું બહુ રેર કેસમાં બને છે. કેમકે એવી લબ્ધિ નું પુણ્ય મુનિ દશામાં પણ ભાગ્યે જ કોઈને ઉત્પન્ન થાય છે, ભાગ્યે જ કોઈ મુનિને ઉત્પન્ન થાય છે. નીચે તો સવાલ જ નથી. મુનિ દશા પહેલા ગ્રસ્તની દશામાં એ સવાલ નથી. ભલે જ્ઞાન હોય તો, અજ્ઞાની હોય તો પણ એટલું પુણ્ય ને એટલી લબ્ધિ નથી હોતી. પણ ઉપદેશ ને પ્રત્યક્ષવત અસર લેવો અને છતાં પરોક્ષતાનો વિયોગ સાલવો, એ બે વાત એક સાથે હોવી જોઈએ. કે જો આપણને કૃપાળુદેવનો ઉપદેશ, આપણે દ્રષ્ટાંત લઈએ કે આ ગ્રંથમાં કૃપાળુદેવનો ઉપદેશ છે, તો ઉપદેશ ને પ્રત્યક્ષવત લેવો. એટલે જયારે આપણે એ ગ્રંથનો સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, ત્યારે જયારે આપણી સામે બેઠા છે અને આપણને જ કહે છે, પર્સનલી આપણને આ કહે છે, વ્યક્તિગત રીતે આપણને કહે છે, એમ ઉપદેશને અવધારણ કરવો, અંગીકાર કરવો. પણ પોતે પ્રત્યક્ષ નથી એમનો વિયોગ, એનું દુઃખ આપણને સાલવું જોઈએ. એ બે વાત એક સાથે હોવી જોઈએ. નહીતર પ્રત્યક્ષવત ઉપદેશ હું અંગીકાર કરું છું એનો સંતોષ આવી જશે કે મને તો પ્રત્યક્ષ છે, મારા હૃદયમાં તો એ પ્રત્યક્ષ જ છે, ભલે એ પરોક્ષ થઈ ગયા. એટલે યથાર્થ હોય તો આમ બેલેન્સ આવી રીતે રહે છે, ઉપદેશ ને પ્રત્યક્ષ ની જેમ લે અને પરોક્ષતાનો વિયોગ સહન ન થાય, બે વાત સાથે જ બને. નહીતર બે માંથી એક હોય ને બીજું ન હોય તો બેલેન્સ નહીં રહે. સત્પુરુષ ની વચન ની પ્રતીતિ, આજ્ઞા રુચિ અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ, એ પોતાના પરિણામો થી આપણે ચેક કરી શકીએ છીએ. બીજું જે છે એ તો અનુભવાંશ પ્રતીતિ છે, એટલે એમાં તો જ્ઞાન ના જ્ઞાન વેદન થી ઉત્પન્ન થયેલી આત્મ સ્વરૂપ ની ઓળખાણ છે. જેમ કોઈ માણસ સોના ને કે હીરા ને ઓળખે છે તો એને કઈ પૂછવું પડે છે કે હું ઓળખું છું કે નથી ઓળખતો? એ તો ગેરંટી થી કહી શકે છે કે હું એને ઓળખું છું બરાબર. એ સ્વરૂપ ની ઓળખાણ છે, એ તો બળવાન પરિણામ છે કે ત્યાંથી સ્વરૂપ ની સન્મુખતા નો, અંતર્મુખતા નો પુરુષાર્થ અને ઉપયોગ જ્ઞાનનો, એ બંને ચાલુ થઈ જાય છે. એટલે એ પરિણામ તો એવા હોય છે કે કોઈને પૂછવું પડતું જ નથી કે મને વ્યવહાર સંકિત થયું છે કે નથી થયું, એ પૂછવું પડતું નથી. પોતાના પરિણામથી પોતે બરાબર સમજી શકે છે. અને ત્રીજું સંકિત, પરમાર્થ સંકિત, એ વિષયમાં પણ પૂછવું પડતું નથી. કેમ કે એ વખતે આત્માના એક એક અસંખ્ય પ્રદેશથી આત્માનો આનંદ અને શાંતિ અને સુખ અનુભવાય છે. જે સુખ માટે જીવ અનંતકાળથી પ્રયત્ન કરે છે પણ બીજી જગ્યાએ પ્રયત્ન કરતો હોવાથી અતૃપ્ત દશામાં સુખની શોધ પાછળ પ્રયત્નવંત પ્રયત્નશીલ રહ્યા જ કરે છે, એ સુખ પહેલું વહેલું સમ્યક દર્શનમાં અનુભવાય છે. અને ત્યાર પછી એ જ સુખ વૃદ્ધિ થાય, વર્ધમાન થાય, વધતું જાય એવો પ્રયત્ન એ જીવનો ચાલુ રહે છે. એટલે સંપૂર્ણ સુખ કેવળ જ્ઞાન માં અનંત આનંદ મળે ત્યાં સુધીનો એ પ્રયત્ન ચાલુ રહે છે. ન સમજાય ક્યાં સુધી પોતાની દશા, જીવ ઓગ સંજ્ઞામાં હોય ત્યાં સુધી, ઓગ સંજ્ઞામાં હોય ત્યાં સુધી પોતાને આમ છે, બરાબર છે, બરાબર નથી એનું પોતાને ખ્યાલ ન રહે, ખ્યાલ ના આવે, પૂછવું પડે, અથવા પોતે નિશંક ન હોય, શંકા રહ્યા કરે. પણ ઓગ સંજ્ઞાની નિવૃત્તિ થઈ, બરાબર સમજાય છે? ઓગ સંજ્ઞા છે એ જ્યાં સુધી થિયરેટિકલ જ્ઞાન હોય છે ત્યાં સુધી હોય છે, વાંચીને સાંભળીને વિચારીને જ્યાં સુધી થિયરી સમજાય છે, પણ એનું પ્રેક્ટિકલ પોતે કરતો નથી ને પ્રેક્ટિકલ નોલેજ જ્યાં સુધી સંપાદન થતું નથી, પ્રાપ્ત થતું નથી, ત્યાં સુધી ઓગ સંજ્ઞા મળતી નથી. એટલે આત્મ સ્વરૂપનો નિશ્ચય કલ્પિત રીતે થવામાં ઓગ સંજ્ઞા એ કારણ છે, લોક સંજ્ઞા પણ એક કારણ છે, અને અસત્સંગ પણ કારણ છે. આ ત્રણ કારણ એમણે 449 પત્રમાં કૃપાળુદેવે સમજાવ્યા છે, લખ્યા છે કે આત્મ સ્વરૂપનું નિશ્ચય થવામાં કલ્પના જીવને થાય છે એનું કારણ લોક સંજ્ઞા, ઓગ સંજ્ઞા અને અસત્સંગ છે. એટલું જ્ઞાન નિર્મળ નથી થયું, જ્ઞાન ની નિર્મળતા નથી. તો બહારમાં સત્સંગ જોઈએ અને અંદરમાં સમજાય એને પ્રેક્ટિસમાં મૂકવું જોઈએ. પ્રેક્ટિકલ નોલેજ ઓનલી કેન બી ઓબટેન બાય પ્રેક્ટિસ, અને એ સિવાય એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, નો ઓલ્ટરનેટિવ. અવલોકન છે એ પ્રેક્ટિસનો સ્ટેજ છે. આમ તો જે કૃપાળુદેવે 86 ને 195 પત્રમાં પરિભ્રમણની ચિંતના અને વેદનાની જે વાત કરી છે એ પ્રેક્ટિકલ સાઈડ જ છે આખી, જે વેદનાત્મક પરિસ્થિતિ છે જેને એમ કહેવાય, વિચારાત્મક નહીં. થિંકિંગ સ્ટેજ અને ફિલિંગ સ્ટેજ બે જુદી જુદી જાતના સ્ટેજો છે. આની આપણે બુદ્ધિશાળી માણસો હોવાથી બધું થિંકિંગમાં લઈ શકીએ છીએ, પણ જ્યાં સુધી ફિલિંગ સ્ટેજમાં પ્રેક્ટિકલ સાઈડથી ન આવે ત્યાં સુધી ઓગ સંજ્ઞા ન મટે, અને ઓગ સંજ્ઞા ન મટે ત્યાં સુધી નિશંકતા ન આવે કે આ બરાબર હશે કે નહીં હોય. એટલે જે અવલોકન છે એ તો ત્યાર પછી દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી પોતાના દોષોનું નિષ્પક્ષપણે અવલોકન કરવાનું જે 254માં આવ્યું છે એ સ્ટેજમાં અવલોકનની પ્રેક્ટિસ ચાલે છે અને એ ઘણું કામ કરે છે. એમાં બીજી બાજુની દ્રષ્ટિ ઓછી થઈ જાય છે. જમતા જમતા એક વિચાર કરતા હતા, બહુ સરસ દીપકભાઈ એક વાત બોલ્યા કે ઇન્ડિયા કરતા અહીંયા સારું છે, અહીંયા કોઈ પારકી પંચાયત નથી. એટલે જે નિજ અવલોકન છે ને એમાં પારકી પંચાયત ટોટલ છૂટી જાય છે, ટોટલ. હા, અહીંયા તો કોઈ અંશે રહીએ કેમકે એ સ્ટેજ નથી. એટલે પણ એક સામાન્ય લૌકિક વાત કરતા કરતા પણ અમારા વિચારો ઓલી બાજુના છે ને, એટલે એ તરત કનેક્શન ત્યાં થઈ જાય કે ભાઈ એ રીતે સારું છે અહીંયા. કે ત્યાં તો શું છે કે એકબીજાની ઓળખાણ હોય, પરિચય હોય, અને એકબીજાનું જોયા કરતા હોય, એકબીજાને ત્યાં પ્રસંગોને ખબર પડે ને એ બધી વિચારો એના ચાલતા હોય, આના ત્યાં શું, નાનું શું, નાનું શું, તેનું શું. અહીંયા એવું કાંઈ નથી, બસ સૌ પોતપોતાનું કામ કર્યા કરે અને પોતપોતાના મસ્ત રહીએ. વ્યવહારિક પરિસ્થિતિ છે એ તો આપણે એને પરમાર્થિક વાતમાં લઈ જવી કે ચાલો એમાં શું છે, જેટલું પર ચિંતા, પર વિકલ્પ, પર પંચાત, એટલો આ આત્મકલ્યાણની પારમાર્થિક લાઈનમાં અવરોધ છે. એટલે અવરોધની દ્રષ્ટિએ અમારું થિંકિંગ સીધું એ બાજુ જાય કે જો આ વાત કરીએ તો એ પોઈન્ટ યાદ આવે કે ચાલો આ જાતનો અવરોધ અહીંયા નથી, તો અહીંયા સત્સંગ નથી, પાછો બીજી તકલીફ એ છે. પછી હે, સારી વાત છે, પણ એમ કે પ્રત્યક્ષ સત્સંગ મળવો પરમ સત્સંગ ના મળે. બાકી રસપરસ નો સત્સંગ છે એ તો બહુ સારી વાત છે. બીજી બધી વસ્તુ સહેલાઈ થી મળે છે, આ વસ્તુ એટલી સહેલાઈ થી નથી.
સંપ્રદાય ના લોકો એમ કે પરમ કૃપાળુ દેવ નો સંપ્રદાય છે જુદું સંપ્રદાય છે, તમે કુગુરુ માં જાઓ છો, તમે મિથ્યા છે. ત્યારે અમુક વાર એવું લાગે કે જે આપણે સાચું જયારે સમજવાની કોશિશ કરતા સાચું એમ લાગે કે આ સાચું છે, ત્યારે એકબીજા ઉપર આરોપ થતો લાગે કે આ મિથ્યાત્વ છે. ત્યારે જીવે એક્ઝેક્ટલી શું કરવું? કારણ કે કોઈ વાર દુઃખ થાય જયારે કોઈ કહે કે તમે જુદી સંપ્રદાયમાં છો કે તમે જૈન ધર્મ નથી પાડતા, ત્યારે મને કોઈ વાર એમ થાય કે ઘણી વાર બીજા જે કરે છે એ મને ખોટું લાગતું હોય. જો હું એ દ્રષ્ટિ કરું તો મારું તું કામ છે મારા તરફ જ દ્રષ્ટિ કરવાની, પણ કોઈ વાર એવું થઈ જાય કે મને લાગે કે આ જડતા છે કે આ શુષ્ક જ્ઞાની પણ છે, પછી મને થાય ના હું મારી જાતને. તો એક્ઝેક્ટલી પ્રયોગમાં કઈ રીતે મૂકવું? કારણ કે કોઈ એમ કે ને કે પરમ કૃપાનું દેવું કરો છો તો દુઃખ થાય કે એમ કે તમે તો ખૂબ ગુરુ કરો છો, તમે મિથ્યાત્વમાં છો. એટલે એક્ઝેક્ટલી કઈ રીતે મારે અમારે કરવું?
એવું છે કે આપણને જયારે કૃપાળુદેવ પ્રત્યેનો અનન્ય વિશ્વાસ છે તો પછી કોઈ ગમે તેમ કે એનાથી આપણે શું મતલબ. આપણા મોઢામાં સાકર હોય અને કોઈ એમ કે સાકર નથી એ તો મીઠાનો ગાંગડો છે તો આપણે કઈ માની લઈએ છે? કેમ કે આપણને ગળી લાગે છે એમાં કોઈને ક્યાં પૂછવું રહ્યું? એમ જયારે આપણે સાચા રસ્તા ઉપર હોય ને કોઈ આપણને એમ કે તમે ખોટા રસ્તે છે કે બહુ સારું તમે તમારો વિચાર તમારી પાસે, અમારો વિચાર અમારી પાસે. આપણે આપણા વિચારો કોઈના ઉપર લાદીએ નહીં, કેમ કોઈ આપણા ઉપર બીજાના આપણા બીજા આપણા ઉપર વિચારો લાદવાનો પ્રયત્ન કરે તો પણ આપણે એ વસ્તુ કાંઈ સ્વીકારી નથી લેતા. આપણે એમ કહીએ કે ભાઈ તમે અમારા વિચારો જો તમને લાદતા નથી એમ તમે પણ તમારા વિચારો અમારા ઉપર નહીં લાદો.
હેલો, યા આઈ કોલ યુ બેક ઇન 10 મિનિટ.
વિચાર કરીએ કે ભાઈ ચલો એને જે કીધું છે મને એને મીઠું કીધું તો મને કઈ ફરક નથી પડતો, ત્યાં સુધી હું અટકી જતી હોય તો બરાબર છે, પણ હું એમ વિચાર કરું કે એ ખોટું કરે છે તો એ એક પ્રકારે મારો આગ્રહ એના ઉપર લાગ્યો કેવાય ખરો?
લાદવાની અંદર તો આગ્રહ હોય છે, આગ્રહની અંદર કસાય હોય છે. જ્યારે સમજણ છે એ તટસ્થ, જ્ઞાન છે એ તટસ્થ છે. એમ કોઈની ભૂલ હોય તો ભૂલ સમજાય, ભૂલ ન હોય તો ભૂલ ન સમજાય. જ્ઞાન તો જેવું હોય એવું જાણશે, કેમ કે તો અરીસા જેવું છે. અરીસામાં જેમ મોઢું હોય એવું પ્રતિબિંબ પડે, એમ ભૂલ હોય તો ભૂલ દેખાય ને ભૂલ ન હોય તો ભૂલ ન દેખાય. આગ્રહમાં તો શું છે કે એક પક્કડ આવે છે, કસાય ઉભો થાય છે. એ પ્રમાણે ન થાય તો વધારે કસાય થાય, તીવ્ર થાય છે, એવું બધું થાય છે. દુરાગ્રહ છે, મતાગ્રહ છે, કદાગ્રહ છે, એ તો છોડી દેવા જેવા છે. કેમ કે બધા જીવો સ્વતંત્ર છે, એમાં કોઈના પ્રત્યે આગ્રહ શું રાખવો? આ કેમ આમ માનતા નથી, કેમ વિચારતા નથી, કેમ કરતા નથી, એ જીવ સ્વતંત્ર છે. બધા જીવો સ્વતંત્ર છે, એમાં કોઈના પ્રત્યે આગ્રહ રાખવાનું શું કારણ હોઈ શકે? અને આપણે આગ્રહ કોઈનો રાખીને કામ શું છે? આપણે આપણા આત્મકલ્યાણ કરવાનું કામ જ એટલું મોટું બાકી છે, એટલું મોટું કામ બાકી છે કે આપણને એવી ફુરસદ બી ક્યાં છે કે બીજાને બીજામાં એટલું માથું મારીએ? આપણે શું કરવા મારીએ? શા માટે મારીએ? હા ના, એટલું આપણે રાખીએ સદભાવનાથી કે સન્માર્ગ છે એ મને પણ પ્રાપ્ત થાવ અને જગતના બધા જીવોને પ્રાપ્ત થાવ, અને એના માટે આપણે કંઈ સમર્પણ કરીએ કે ભાઈ આપણે આપણી સમજ છે બીજાને મળે તો સારું, અથવા એ અંગેના શાસ્ત્રો છે, એનું સાહિત્ય છે, એ અંગેના સાધનો છે, એનો ફેલાવો થાય, સૌ આ સન્માર્ગને પામે તો સૌ સુખી થાય, જગતના દુઃખોથી મુક્ત થાય અને સુખી થાય, એવું ઈચ્છીએ. એનો કાંઈ વાંધો, એ ભાવના હોવી બીજી વાત છે, આગ્રહ હોવો એ બીજી વાત છે. ભાવનામાં આગ્રહ નથી ને આગ્રહમાં ભાવના નથી.
દર્પણમાં જે પ્રતિબિંબ પડે છે એ કઈ તત્વનું બનેલું છે તો એ શું કહેવા માંગે છે?
શેમાં પ્રતિબિંબ પડે છે? કાચમાં જે પડે છે ને, એ તો સાયન્ટિફિક છે. એ તો જે જાતના પૂતગળો છે કે જેની અંદર પ્રતિબિંબ પડે છે, તો સાયન્ટિફિક છે.
નહીં
નહીં, પૂતગળની એ પ્રકારની પર્યાયો છે.
અમે હમણાં સત્સંગ આપની જોડે કરી રહ્યા છીએ, તો પુણ્ય બાંધી રહ્યા છીએ, રાઈટ? જો ખરાબ વિચાર કરીએ તો પાપ, એટલે કર્મ બંધન સત્સંગ વખતે પણ ચાલુ છે.
એમાં એક બીજો પણ દ્રષ્ટિકોણ છે.
એટલે મારું કેવું એમ હતું કે દર વખતે આપણે જે બી કર્મ બંધ કરીએ છીએ, એ
પૂર્વકર્મ અનુસાર પણ છે અને નવું પણ થાય છે, બંને થાય છે. હવે સો ફાર એ સત્સંગ કન્સર્ન, સત્સંગ ને સંબંધ છે, ત્યાં સુધી જો આત્મકલ્યાણની ભાવનાથી સત્સંગ થતો હોય તો માત્ર પુણ્ય બંધ થાય છે એટલું નથી, પણ દર્શન મોહનો અનુભાગ પણ ઘટે છે. દર્શન મોહની મિથ્યાત્વની શક્તિ પણ સત્સંગને કારણે ઘટે છે. હવે કર્મબંધ છે એ બે પ્રકારના છે, શુભ અને અશુભ, અને એમાં ચારિત્ર ગુણનું નિમિત્ત છે, એટલે રાગ અને દ્વેષ, અથવા કશાયની મંદતા અને કશાયની તીવ્રતા. કશાયની મંદતા પુણ્ય છે અને કશાયની તીવ્રતા પાપ છે, અને એ ચારિત્ર મોહ સાથે સંબંધ રાખે છે. આપણે ચારિત્ર મોહનો વિષય ગૌણ કરવાનો છે સત્સંગમાં, અને મિથ્યાત્વ અને અજ્ઞાન, દર્શન મોહ અને અજ્ઞાન, આ બેને મુખ્ય કરવાના છે. એટલે સત્સંગની અંદર એટલું પુણ્યબંધ થાય છે એટલું નહીં વિચારતા, દર્શન મોહ કેવી રીતે ઘટે, ગળે, નબળો પડે અને છેવટે એનો નાશ થાય, એની થિયરી ને એનો પ્રેક્ટિકલ આપણે સમજવાનો અને કરવાનો છે. જે કઈ કરવાનું છે એટલું કરવાનું છે સત્સંગમાં. એટલે પુણ્ય પાપના બંધના વિષયથી થોડાક જુદા પડીને, અપાર્ટ ફ્રોમ ધેટ, આપણે આ વિષયને મુખ્ય કરવો જોઈએ સત્સંગમાં. એટલે આ બીજી લાઈન છે. તમે સંપ્રદાયની અંદર કાંઈ બી કરો તો પુણ્ય બાંધો છો, અને સંસારની અંદર કાંઈ બી કરો તો પાપ બાંધો છો. ત્યાં તો પુણ્ય પાપ સિવાય બીજી ત્રીજી લાઈન નથી. નાનીના માર્ગમાં અને તીર્થંકર દેવના માર્ગમાં એક ત્રીજી લાઈન છે, પુણ્ય પાપથી જુદી, અપાર્ટ ફ્રોમ ધેટ. અને એ રસ્તે આ જવા માટે આ સત્સંગ છે, અને મુખ્યપણે બધા જ્ઞાનીઓનો, કૃપાળુ દેવનો એ જ ઉપદેશ છે કે તમે પુણ્ય પાપને હમણાં એક બાજુ મૂકો, એ શું થાય છે, કેમ થાય છે, એની અત્યારે ચિંતા નહીં કરો. અત્યારે તમે તમારું મિથ્યાત્વને, અજ્ઞાન ટાળવા માટે મુખ્ય વિચાર કરો, અને એની અંદર તમારા ચાર પ્રકારના પ્રતિબંધથી તમે બને એટલા દૂર થાવ. સમાજ પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ, શરીર પ્રતિબંધ અને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. બસ આ મુખ્ય લાઈન પકડવાની છે એની અંદર. આમ ક્લિયર કટ લાઈન છે આ રીતની, આ પ્રકાર છે. એટલે સંયોગ મળવો એ પૂર્વકર્માધીન છે, પૂર્વકર્માધીન છે. હવે તમે અહીંયા જે નવા વિચારો કરો, નવા ભાવો કરો, નવી સમજણ કરો, નવો ઉત્સાહ આવે, તમને રસ આવે, એ બધું નવું થાય છે. હા, એટલે ટૂંકમાં બે વાત છે. બાહ્ય સંયોગ પૂર્વકર્મ આશ્રિત છે, પૂર્વકર્મ સાથે સંબંધ ધરાવે છે. તમારા અંતરના ભાવો સ્વતંત્ર છે એનાથી. તમે એમાં અત્યારે તમે ન પણ રસ લ્યો, માનો કે બધાને એક સરખો રસ ન પણ પડતો હોય, અને કોઈ ઘણો રસ લે, કોઈ ઓછો લે, કોઈ વધારે લે, દરેક પ્રસંગમાં એવું છે. તમે જમવા બેસો, રસોઈ તો બધું એક સરખી જ ઘરમાં બને છે બધા માટે, છતાં પણ કોઈ બહુ તીવ્ર રસથી ખાય અને કોઈને સામાન્ય રસથી ખાય, ઓછા રસથી ખાય, બધાને કંઈ એક સરખો રસ નથી પડતો બધા પ્રસંગની અંદર. એટલે સંયોગ બહારનો બહારનો સંયોગ વિયોગ છે એ પૂર્વકર્મ સાથે સંબંધ ધરાવે છે. જીવ એ વખતે પરિણામ સ્વતંત્ર રીતે કરે છે. મોટા ભાગના જીવો પૂર્વકર્મના ઉદયને અનુસરીને પરિણામ કરે છે અને વધારે ખરાબ પરિણામ કરે છે. હવે ઉદયની અંદર ત્રણ ચાર પ્રકારના પરિણામ થાય છે. કા ઉદયથી ઓછી ડિગ્રીના, કા ઉદયની બરાબરીની ડિગ્રીના, કા ઉદયથી વધારે ડિગ્રીના, અથવા ઉદયથી બિલકુલ ઓપોઝિટ, એમ ચાર પ્રકારના પરિણામ થાય એક કર્મના ઉદયમાં. અને એના માટે જીવ સ્વતંત્ર છે, કોઈ પણ જીવ સ્વતંત્ર છે એમ લેવાનો છે. હવે આપણે શું કરીએ છીએ, આપણે વિચાર કરવાનો. આપણને ઉદય આવ્યો કે આપણે એક ગ્રસ્તના ઘરમાં જન્મ્યા, એ તો પૂર્વકર્મ પ્રમાણે જન્મ, આપણા હાથની તો વાત નથી, કારણ કે આપણને ખબર નથી હોતું કે આપણો જન્મ ક્યાં થવાનો છે, પૂર્વે ક્યાં આયુષ્યું છે, ક્યાં જન્મશું. પણ અહીંયા મનુષ્યપણે કોઈ ને કોઈ ગ્રસ્તના ઘરમાં માણસ જન્મે છે કુટુંબની અંદર. હવે એને પૂર્વકર્મ પ્રમાણે બધા કુટુંબીઓનો સંયોગ છે, મા બાપ ભાઈઓ બહેનો પતિ પત્ની જે કાંઈ છે, એ તો પૂર્વકર્મ પ્રમાણે બધાને એક સરખો હોતો નથી. હવે એની અંદર તીવ્ર પરિણામ કરે તો અર્ધગતિમાં જાય, વંદરસે પરિણામ કરે તો ઉર્ધ ગતિમાં જાય, બિલકુલ મોક્ષના રસ્તે ચડે તો આખું ઓપોઝિટ જાય છે, એના ઉદયથી જ ઓપોઝિટ જાય છે. અને બરાબર કરે તો એવા એવા સંયોગો મળે, એવા એવા કર્મો બંધાય, એમ ચારે પ્રકાર બની શકવા યોગ્ય છે અને બને છે જીવની જેવી યોગ્યતા. બસ જેવા ભાવ કરો એવું જ ફળ આવે, જેવા ભાવ કરો એવું જ ફળ આવે, જેવા ભાવ કરો એવું જ ફળ આવે.
પહેલી વાર આવ્યા પછી ખૂબ જ આનંદ આવ્યો, હું ભાવના કરું કે બીજી વાર
એક સેકન્ડ પછી પણ ઉદય આવે અને બીજા ભાવે આવે ને ઘણા ભાવ પછી પણ આવે, બધું સંભવિત છે. અને એ કર્મ ની થિયરી, એની જે સ્થિતિ ને ગતિ છે એ ઘણો ભળો અને ઊંડો વિષય છે.
કસાયની
મંદતા પુણ્ય છે, કસાયની તીવ્રતા.